આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે એટલે કે 13 માર્ચ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, પેટ્રોલના ભાવ દઝાડતા હોય તો આજે આપણે જાણીશું કે કેવી રીતે પેટ્રોલ બચાવી શકાય અને મળીશું NSW સરકાર દ્વારા સન્માનિત આપણી એક ગુજરાતી દીકરીને. આજનો કાર્યક્રમ છે આવા અહેવાલોથી ભરચક, તો બોલીશ થોડું ઓછું અને પીરસીશ સામગ્રી વધારે. તમને આ કાર્યક્રમ ક્યાંથી સાંભળી રહ્યા છો? ગાડી ડ્રાઈવ કરતા કે ઘેર રસોઈ બનાવતા કે પછી નિરાંતે સોફા પર આરામ કરતા? આજે મારે એ જાણવું છે, તો અમને લખી જણાવો. અમારો નંબર છે 0439-799-767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી.
નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 13 માર્ચ અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન સાથેના યુદ્ધના કારણે ઈંધણના ભાવમાં થયેલા જંગી વધારાને પરિણામે રિઝર્વ બેન્કે ફુગાવો 4%થી ઉપર જવાની આગાહી કરી છે. અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકો સહેમત છે કે સેન્ટ્રલ બેન્ક આવતા મંગળવારે એટલે કે 17 માર્ચે વ્યાજદરમાં વધારો કરશે, જેની સીધી અસર મોર્ગેજ ધારકો પર પડશે. કોમનવેલ્થ બેન્કે પણ મે મહિનામાં વધુ એક દર વધારાની આગાહી કરી છે, કારણ કે ઓછી બેરોજગારી, મજબૂત અર્થતંત્ર અને પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો ફુગાવાને વધુ વેગ આપશે. મે મહિનામાં આવનારા ફેડરલ બજેટ પહેલાં ફેડરલ ટ્રેઝરર જીમ ચાર્મર્સ પર આ મુદ્દાને ઉકેલવા માટે ભારે દબાણ છે. ઇંધણના પુરવઠાની કટોકટી પર નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયામાં આ કટોકટીને પહોંચી વળવા માટે ફેડરલ સરકારે પેટ્રોલ અને ડીઝલ કંપનીઓ સાથે ન્યૂનતમ સ્ટોક રાખવાની મર્યાદામાં ઘટાડો કર્યો છે, જેથી તેઓ તેમની સપ્લાય ચેનનું સંચાલન વધુ સારી રીતે કરી શકે. ઉર્જા પ્રધાન ક્રિસ બોવેને જાહેરાત કરી છે કે ડીઝલનો ન્યૂનતમ સ્ટોક 2.7 અબજ લીટરથી ઘટાડીને 2.2 અબજ લીટર અને પેટ્રોલનો સ્ટોક 1 અબજ લીટરથી ઘટાડીને 700 મિલિયન લીટર કરવામાં આવ્યો છે. સંસાધન પ્રધાન મેડેલિન કિંગ ઓઇલ સપ્લાય અંગે ચર્ચા કરવા માટે તેમના વૈશ્વિક સમકક્ષોને મળવા જાપાન જઈ રહ્યા છે અને હાલમાં રિજનલ વિસ્તારોમાં હાઈ સલ્ફર ઇંધણ રિલીઝ કરીને માર્કેટમાં સપ્લાય વધારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે દેશભરમાં સ્ટાન્ડર્ડ ડિલિવરી લેવલ જાળવી રાખવા માટે ઇમ્પોર્ટ ટર્મિનલો પર જહાજ આવી રહ્યા છે. બીજી તરફ નેશનલ પાર્ટીના સેનેટર બ્રિજેટ મેકેન્ઝીએ માંગ કરી છે કે ACCC ઇંધણના ભાવમાં થતી લૂંટ સામે કડક કાર્યવાહી કરે અને પરિવહન તથા કૃષિ ક્ષેત્રને ચાલુ રાખવા માટે ઇંધણ પુરવઠાને પ્રાથમિકતા આપે. જો સક્રિય પગલાં લેવામાં નહીં આવે તો ઓસ્ટ્રેલિયન પરિવારો અને ઉદ્યોગોએ પેટ્રોલ પંપ પર વધુ ઊંચી કિંમત ચૂકવવી પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું. નોર્થ ક્વીન્સલેન્ડમાં પૂરની સ્થિતિ વચ્ચે બર્નેટ હેડ્સમાં એક ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. શુક્રવારે રાત્રે 1 વાગ્યે એક વ્યક્તિ હાઉસબોટમાંથી નદીમાં પડી ગયા હોવાના અહેવાલ બાદ ઇમરજન્સી સેવાઓ બર્નેટ નદી પર પહોંચી હતી. બુંડાબગ સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી શરૂ થઈ છે, જેથી લોકો તેમના ઘરે પરત ફરી શકે. જો કે બુંડાબગના મેયર હેલન બ્લેકબર્ને જણાવ્યું છે કે શુક્રવાર 13 તારીખ સુધી 300 થી 400 ઘરો વીજળી વગરના છે અને 39 રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. રિયલ એસ્ટેટ કાયદામાં પારદર્શિતાની પહેલ કરતા વિક્ટોરિયન સરકાર રિયલ એસ્ટેટમાં થતા અંડર કોટિંગ એટલે કે ગ્રાહકોને આકર્ષવા માટે મિલકતની કિંમત બજારભાવ કરતા ઘણી ઓછી દર્શાવવાને રોકવા માટે એક નવો કાયદો લાવી રહી છે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર નિક ટેકોસના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ બિનશરતી બન્યા પછી એજન્ટો અને મકાન માલિકોએ મિલકત વેચાણના વાસ્તવિક ભાવ તરત જ જાહેર કરવા પડશે. આ કાયદાથી ખરીદદારોને સ્થાનિક વેચાણનો ડેટા સચોટ મળશે, જેથી માર્કેટમાં પારદર્શિતા આવશે. જૂન મહિનામાં સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ હતા તારીખ 13 માર્ચના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. મિત્રો, આપણને ગુજરાતીઓને રસ હોય પૈસામાં અને હોવો પણ જોઈએ, કેમ નહીં? તો સૌથી પહેલા સાંભળીએ એ અહેવાલ જે આ પૈસા મુજબનો છે, એટલે કે વાહનમાં પેટ્રોલનો વપરાશ કેવી રીતે ઘટાડી શકાય તે અંગેનો.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેની સીધી અસર ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલના ભાવ પર પડી રહી છે. દેશના ઘણા ભાગોમાં અનલીડેડ પેટ્રોલનો ભાવ $2 પ્રતિ લીટરથી પણ વધારે થઈ ગયો છે. તો આ અંગે વધુ માહિતી મેળવીએ આ અહેવાલમાં. મિત્રો, ડાર્વિન, બ્રિસ્બેન, સિડની જેવા મોટા શહેરોમાં સરેરાશ અનલીડેડ પેટ્રોલના ભાવ 210 સેન્ટ એટલે કે $2.10 પ્રતિ લીટરથી પણ વધારે થઈ ગયા છે. ઊંચા ભાવના ડરથી લોકો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ ઉર્જામંત્રી ક્રિસ બોવેને લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાઈને પેટ્રોલની સંગ્રહખોરી ન કરે. તેમણે ખાતરી આપી છે કે ઓસ્ટ્રેલિયા પાસે 3 અબજ લીટર ડીઝલ અને 1.5 અબજ લીટર પેટ્રોલનો મોટો સ્થાનિક ભંડાર છે. બીજી તરફ નેશનલ પાર્ટીના નેતા ડેવિડ લિટલ પ્રાઉડે ચેતવણી આપી છે કે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને ડીઝલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જો ટ્રેક્ટર અને હાર્વેસ્ટર ચલાવવા માટે ઈંધણ નહીં હોય તો ખેતરમાં ઊભો પાક બગડી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ડ ક્રૂડ ઓઇલનો ભાવ $100 પ્રતિ બેરલ એટલે કે $100 પ્રતિ બેરલને પાર કરી ગયો છે. અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાત એલિયોડી અમાતોએ ચેતવણી આપી છે કે જો તેલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો આર્થિક મંદી આવી શકે છે. એટલું જ નહીં, જો ઈરાન પાસેનો મુખ્ય શિપિંગ રૂટ 3 મહિના સુધી બંધ રહે તો પેટ્રોલના ભાવમાં લીટર દીઠ $1 વધારો પણ થઈ શકે છે. તો આ વધતા ભાવ વચ્ચે તમે પેટ્રોલ કેવી રીતે બચાવી શકો? તો નિષ્ણાતોએ એ માટે 8 સરળ રીતો બતાવી છે. સૌથી પહેલું છે કારમાં વજન ઓછું રાખો. NRMA પ્રવક્તા પીટર ખોરી જણાવે છે કે કારમાંથી બિનજરૂરી સામાન જેમ કે ક્રિકેટની કીટ, ગોલ્ફ ક્લબ અને બિનજરૂરી સામાન કાઢી નાખો, કારણ કે કાર જેટલી ભારે હશે તેટલું પેટ્રોલ પણ વધારે વપરાશે. ટાયરમાં એર પ્રેશર એટલે કે હવાનું દબાણ યોગ્ય રાખો. ટાયરમાં હવાનું દબાણ યોગ્ય રાખવાથી માઇલેજ સુધરે છે. જો હવા ઓછી હશે તો પેટ્રોલનો વપરાશ વધશે. યોગ્ય ઈંધણ વાપરો. જો તમારી કારમાં E10 જેવું સસ્તું પેટ્રોલ ચાલી શકતું હોય તો મોંઘું પેટ્રોલ ભરાવવાના પૈસા બગાડશો નહીં. બારીઓને સમજીને ઉપયોગ કરો. જો તમે શહેરમાં ધીમી ગતિએ કાર ચલાવતા હો તો બારીઓ ખુલ્લી રાખો, પરંતુ હાઈવે પર ઝડપથી જતા હો ત્યારે બારીઓ બંધ કરીને AC ઉપયોગ કરો, જેથી હવાનું ઓછું દબાણ થાય અને પેટ્રોલ બચી શકે. બીજો એક મુદ્દો છે કે ડ્રાઇવિંગ કરતી વખતે સહજતા રાખો. અચાનક બ્રેક મારવાનું કે સિગ્નલ પર અચાનક ઝડપ વધારવાનું કે ઘટાડવાનું બંધ કરો. નોર્મલ ડ્રાઇવિંગ કરવાથી પેટ્રોલ બચે છે. અગાઉથી અંદાજ લગાવો. સિગ્નલ પર જઈને અચાનક બ્રેક મારવાને બદલે ગાડીને ધીમે ધીમે રોલ થઈને ઊભી રહેવા દો. ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ કરો. હાઈવે પર એકધારી સ્પીડ જાળવી રાખવા માટે ક્રુઝ કંટ્રોલ વાપરો, કારણ કે મશીન તમારા પગ કરતાં વધુ સારી રીતે ઈંધણનો ઉપયોગ નક્કી કરી શકે છે. અને છેલ્લું છે ભાવ સરખાવો. પેટ્રોલ ભરાવતા પહેલા આસપાસના પેટ્રોલ પંપના ભાવ ચકાસો. 1-2 કિલોમીટર આગળ જઈને સસ્તું પેટ્રોલ મળતું હોય તો તે ફાયદાકારક છે. આ ખૂબ નાની પણ ઉપયોગી એવી 8 રીત અપનાવીને તમે પેટ્રોલ અને પૈસા બંને બચાવી શકો છો. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષાણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું કે કેવા પગલાં લઈને વધતા પેટ્રોલના ભાવ વચ્ચે આપણને રાહત મળી શકે. કાર્યક્રમમાં આગળ વધીએ અને હવે મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 12 માર્ચ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ભારતીય ઉદ્યોગ જગત માટે ગૌરવ સમાન સમાચાર અમેરિકાથી આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના મહાકાય સોદાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં પોર્ટ ઓફ બ્રાઉન્સવિલે ખાતે નવી રિફાઇનરી સ્થાપશે. આ પ્રોજેક્ટની કુલ કિંમત અંદાજે $300 બિલિયન એટલે કે આશરે 25 લાખ કરોડ રૂપિયાથી વધુ ગણવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ઊર્જા ક્ષેત્રે આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ છે. છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં સ્થાપનારી આ પ્રથમ નવી ઓઇલ રિફાઇનરી હશે. ટ્રમ્પે આ માટે મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપનો જાહેરમાં આભાર માન્યો છે. આ રિફાઇનરી અમેરિકાના સ્થાનિક શેઇલ ઓઇલને પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરાઈ છે. આ પ્લાન્ટ દુનિયાની સૌથી સ્વચ્છ અને આધુનિક રિફાઇનરી હોવાનો દાવો કરાયો છે. આ પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ટેક્સાસમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. રિલાયન્સ આ પ્રોજેક્ટમાં અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ કંપની સાથે ભાગીદારી કરી રહી છે. આ સોદો આગામી 20 વર્ષ માટેના વ્યાપારી કરારો પર આધારિત છે. રિલાયન્સ દર વર્ષે અંદાજે 6 કરોડ બેરલ અમેરિકી ક્રૂડ ઓઇલની ખરીદી અને પ્રક્રિયા કરશે. આનાથી અમેરિકાની ઉર્જા સુરક્ષા અને નિકાસ ક્ષમતામાં મોટો વધારો થશે. ભારતીય કંપનીની આ સિદ્ધિથી વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક તાકાતનો પરચો મળ્યો છે. જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ચલાવવાનો અનુભવ રિલાયન્સને અહીં કામ લાગશે. આ જાહેરાત બાદ શેરબજારમાં રિલાયન્સના શેરમાં પણ ભારે હલચલ જોવા મળી હતી. ટેક્સાસના ગવર્નર અને સ્થાનિક નેતાઓએ આ રોકાણને ઐતિહાસિક ગણાવ્યું છે. પર્યાવરણના કડક નિયમો વચ્ચે આ રિફાઇનરી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ પ્રોજેક્ટનું કામ 2026ના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્લાન્ટ થયા બાદ અમેરિકાની ગેસોલિન અને ડીઝલની સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે. પશ્ચિમ એશિયાના તનાવ વચ્ચે આ પ્રોજેક્ટ ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે મહત્વનો છે. આ સોદો ભારત અને અમેરિકાના મજબૂત થતા આર્થિક સંબંધોનું પ્રતીક પણ છે. રિલાયન્સ હવે માત્ર ભારતની નહીં પણ ગ્લોબલ એનર્જી જાયન્ટ તરીકે ઉભરી રહી છે. આ સમાચાર સમગ્ર વિશ્વના બિઝનેસ જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. ભારત સરકાર દ્વારા તેલ અને ગેસ સપ્લાય અંગેની કટોકટીપૂર્ણ જાહેરાત. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારત પર પડી છે. ભારત સરકારે દેશમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે મહત્વના પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ વિશેષ આદેશ જાહેર કર્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે હોર્મુઝની સામુદ્ર ધુનીમાં સપ્લાય ખોરવાઈ ગયો છે. ભારત તેની જરૂરિયાતનો 85%થી વધુ ગેસ આ તેલ વિસ્તારમાંથી મેળવે છે. સરકારે તમામ ઓઇલ રિફાઇનરીઓને LPG એટલે કે રસોઈનું ગેસનું ઉત્પાદન મહત્તમ કરવા આદેશ આપ્યો છે. પ્રોપેન અને બ્યુટેન જેવા વાયુઓનો ઉપયોગ હવે માત્ર LPG બનાવવા માટે જ કરવામાં આવશે. પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં આ વાયુઓના ઉપયોગ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારની પ્રથમ પ્રાથમિકતા ભારતીય ગૃહિણીઓના રસોડામાં ગેસ સપ્લાય જાળવી રાખવાનો છે. ગેસ સપ્લાય માટે પ્રથમ 3 શ્રેણી મહત્વની છે. પ્રથમ શ્રેણીમાં ઘરગથ્થુ પીએનજી અને વાહનો માટેના સીએનજીને રાખવામાં આવ્યા છે. બીજી શ્રેણીમાં ખાતર ઉત્પાદક પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. ત્રીજી શ્રેણીમાં ચાના ઉદ્યોગ અને અન્ય નાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને રાખ્યા છે. જરૂર પડશે તો વીજળી મથકો અને મોટા કેમિકલ પ્લાન્ટ્સના ગેસ સપ્લાયમાં કાપ મુકાશે. રિલાયન્સ અને ગેઇલ જેવા મોટા પ્લાન્ટ્સને પણ આ નિયમ લાગુ પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે IOCL, BPCL અને HPCLને એલર્ટ પર રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત સરકાર અમેરિકા પાસેથી વધારાનો LPG જથ્થો મંગાવવા માટેની પણ વાતચીત કરી રહી છે. દરિયાઈ માર્ગે આવતા જહાજોની સુરક્ષા માટે નૌસેનાની મદદ લેવાની પણ વિચારણા છે. આ આદેશ સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થતાની સાથે જ અમલી બની ગયો છે. ઉર્જા મંત્રાલય દરરોજ સપ્લાય અને ડિમાન્ડની સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે. યુદ્ધની સ્થિતિ જો વધુ વણસશે તો ઇંધણના ભાવમાં વધારો થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. હાલ પૂરતું તો સરકારે કહ્યું છે કે આપણી પાસે પૂરતો ગેસ અને સિલિન્ડરનો જથ્થો ઉપલબ્ધ છે, તેથી કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો યુદ્ધ લંબાશે તો ચોક્કસપણે ભારત માટે પણ ઉર્જા બાબતમાં પડકાર સર્જાશે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતા વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં મોટી કટોકટી સર્જાઈ છે. શિપિંગ કંપનીઓએ સલામતીના નામે દરિયાઈ નૂરમાં અધધ વધારો ઝીંકી દીધો છે. જે કન્ટેનરનું નૂર પહેલાં $300 થી $600 હતું તે હવે વધીને 5,000 થી 7,000 સુધી પહોંચી ગયું છે. આને કારણે ભારતના હજારો કન્ટેનર અધવચ્ચે દરિયામાં અથવા વિવિધ બંદરોમાં અટવાઈ પડ્યા છે. ખાસ કરીને ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને આની સૌથી વધુ માઠી અસર પડી છે. મોરબીના અંદાજે 1,500થી વધુ કન્ટેનર હાલમાં મુંદ્રા પોર્ટ પર અથવા ખાડી દેશોના બંદર પર અટવાયેલા છે. શિપિંગ કંપનીઓએ વોર રિસ્ક સરચાર્જના નામે ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું છે. ઘણા કિસ્સાઓમાં જે માલ પહેલેથી જ લોડ થઈ ગયો હતો તેના પર પણ પાછલી અસરથી ચાર્જ માગવામાં આવી રહ્યા છે. આટલા ઊંચા નૂર એટલે કે ફ્રેઇટને કારણે નિકાસકારોનો નફો તો દૂર, આખો માલ ખોટમાં જઈ રહ્યો છે. જો ખરીદદાર નવો ચાર્જ ચૂકવવાની ના પાડે તો નિકાસકારે માલ પરત મંગાવવાનો ખર્ચ ભોગવવો પડે છે. ગુજરાતના ફળ અને શાકભાજીના નિકાસકારો પણ આ કટોકટીથી ખૂબ પરેશાન છે. નાશવંત વસ્તુઓના કન્ટેનર જો સમયસર ન પહોંચે તો કરોડોનું નુકસાન થવાની ભીતિ છે. ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની ચેતવણીએ વધુ ગંભીર સ્થિતિ બનાવી છે. ઘણી શિપિંગ કંપનીઓએ સલામતીના કારણોસર તેમના જહાજોના રૂટ બદલી નાખ્યા છે અથવા મુસાફરી રદ કરી છે. ભારત સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરીને શિપિંગ લાઇનોને મનસ્વી ભાવ વધારો ન કરવા સૂચના આપી છે. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગે કંપનીઓને પારદર્શક રીતે ભાવ નક્કી કરવા જણાવ્યું છે. ગુજરાતના કંડલા અને મુંદ્રા પોર્ટ પર કન્ટેનરોનો ભરાવો થયો છે, તેને કઈ રીતે નિકાલ કરવો તે અંગે પણ હવે કેન્દ્ર સરકાર સાથ આપવા માંડી છે. નિકાસકારોએ સરકાર પાસે માંગ કરી છે કે બંદરો ઉપર લાગતા ડેમરેજ ચાર્જમાં માફી આપવામાં આવે. વીમા કંપનીઓએ પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં જતા માલ માટે પ્રીમિયમમાં તોતિંગ વધારો કર્યો છે. આ સ્થિતિ લાંબી ચાલશે તો ભારતના $8 થી $10 બિલિયનના નિકાસ વેપારને સીધી અસર થઈ શકે છે. સુરતના હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને પણ કાચા માલની આયાતમાં મુશ્કેલી પડી રહી છે. સપ્લાય ચેઇન ખોરવાને કારણે આવનારા દિવસોમાં આયાતી વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ગલ્ફ દેશોમાં જતા ભારતીય ચોખા અને મસાલાના કન્ટેનર પણ હાલ જોખમમાં છે. નિકાસકારો હવે આશા રાખી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થપાય જેથી વેપાર ફરી પાટે ચડી શકે. ભારતના ન્યાયિક ઇતિહાસમાં 11 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાને સન્માનજનક રીતે મૃત્યુ પામવાની મંજૂરી આપી છે. હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી પર્સિસ્ટન્ટ વેજીટેટિવ સ્ટેટમાં જીવી રહ્યા હતા. વર્ષ 2013માં ચંડીગઢમાં 4th માળેથી પડી જવાને કારણે તેમને માથાની ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી તેઓ વેજીટેટિવ સ્ટેટમાં હતા અને પથારી વસજ રહ્યા. માત્ર ટ્યુબ દ્વારા અપાતા ખોરાક પર જીવતા હતા. જસ્ટિસ JB પારડીવાલા અને KV વિશ્વનાથનની બેન્ચે આ સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગૌરવ સાથે જીવવાનો અધિકાર હોય તો ગૌરવ સાથે મરવાનો પણ અધિકાર છે. ભારતમાં 2018ના કાયદા પછી વ્યવહારિક રીતે ઈચ્છા મૃત્યુની આ પ્રથમ મંજૂરી છે. હરીશના પિતા અશોક રાણાએ આ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. તેમણે ઘર પણ વેચવું પડ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે અગાઉ આ અરજી ફગાવી દીધી હતી, જેની સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલા મેડિકલ બોર્ડે જણાવ્યું હતું કે હરીશના સાજા થવાની કોઈ શક્યતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ટ્યુબ દ્વારા અપાતું પોષણ એ તબીબી સારવાર છે જે બંધ કરી શકાય છે. આ કેસમાં કોર્ટે 30 દિવસનો કુલિંગ ઓફ પીરિયડ પણ માફ કરી દીધો છે. ન્યાયાધીશોએ પરિવારના સમર્પણની પ્રશંસા કરતાં કહ્યું કે ત્યાગ એ જ સાચો પ્રેમ છે. હરીશને હવે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, જ્યાં તેને પેલિએટિવ કેર અપાશે. આ પ્રક્રિયામાં લાઈફ સપોર્ટ ધીમે ધીમે હટાવવામાં આવશે, જેથી તેમનું કુદરતી મૃત્યુ થાય. ભારતમાં એક્ટિવ યુથેનેશિયા એટલે કે ઝેરનું ઇન્જેક્શન આપી અને મૃત્યુ નિપજાવવું એ હજુ પણ ગેરકાયદેસર છે. પેસિવ યુથેનેશિયા એટલે કે જીવન રક્ષક સારવાર પાછી ખેંચવી એ જ માન્ય છે. કોર્ટે આ ચુકાદા દ્વારા અનુચ્છેદ 21 હેઠળના મૂળભૂત અધિકારોનું નવું અર્થઘટન કર્યું છે. ભવિષ્યમાં આવા જટિલ કેસો માટે આ ચુકાદો એક માર્ગદર્શિકા બનશે. હરીશના પિતાએ રડતા અવાજે કહ્યું કે કોઈ માતા પિતા પોતાના સંતાન માટે આવું ન ઈચ્છે, પણ તેની પીડા જોવી હવે અસહ્ય હતી, તેથી આ નિર્ણય લેવો પડ્યો હતો. આ કેસ સમાજમાં નૈતિકતા અને તબીબી વિજ્ઞાન વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. સમગ્ર દેશ આ હૃદયસ્પર્શ કિસ્સા અને ન્યાયતંત્રના માનવીય અભિગમની ચર્ચા કરી રહ્યા છે. અને છેલ્લે, ભારતીય સંસદના ઇતિહાસમાં છેલ્લા 36 કલાક ખૂબ જ રાજકીય હલચલ ભરેલા રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષો દ્વારા લાવવામાં આવેલી પ્રસ્તાવો ફગાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ ઓમ બિરલા પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પર સંસદમાં લગભગ 2 દિવસ સુધી ખૂબ જ ગરમાગરમ ચર્ચા અને દલીલો ચાલી હતી. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાની પૂરી તક આપવામાં નથી આવતી, પરંતુ બહુમતીના આધારે અને મૌખિક મતદાન દ્વારા આ પ્રસ્તાવને ગૃહમાં નામંજૂર કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ ફગાવ્યા બાદ ઓમ બિરલા ફરીથી સ્પીકરની ખુરશી પર બિરાજમાન થયા છે અને તેમણે ગૃહનું સંચાલન શરૂ કર્યું છે. ગૃહને સંબોધતા તેમણે કહ્યું કે સંસદમાં કોઈપણ સભ્ય નિયમોથી પર નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકસભા 140 કરોડ ભારતીયોની આશાઓનું પ્રતીક છે અને તેની ગરિમા જળવાવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો અને વિરોધ પક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અમિત શાહે આંકડાકીય માહિતી આપતા કહ્યું કે વિરોધ પક્ષે તેમની સંખ્યા કરતાં વધુ સમય ફાળવવામાં આવ્યો છે. ઓમ બિરલાએ જણાવ્યું કે તેમણે હંમેશા પક્ષપાત વગર અને નિયમો મુજબ જ ગૃહ ચલાવવાનો પ્રયાસ કર્યો છે. વિરોધ પક્ષના 118 સભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતે નિષ્ફળ રહ્યા હતા. સંસદમાં થયેલી આ ચર્ચા દરમિયાન માઇક્રોફોન બંધ કરી દેવાના આરોપોને પણ સ્પીકરે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે સ્પીકર પાસે માઇક્રોફોન કંટ્રોલ કરવાની કોઈ સ્વિચ હોતી નથી, તે ટેકનિકલ પ્રક્રિયા છે. આ જીત સાથે NDA સરકારની સંસદમાં પકડ વધુ મજબૂત હોવાનું સાબિત થયું છે. ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહની ગરિમા અને અનુશાસન જાળવવા અપીલ કરી છે. આ પ્રસ્તાવ ફગાવવાથી હવે ઓમ બિરલા સતત બીજા કાર્યકાળ માટે સ્પીકર પદ પર યથાવત રહેશે. ભાજપ અને તેના સાથી પક્ષોએ સ્પીકરના સમર્થનમાં એક જૂથ થઈને મતદાન કર્યું હતું. આ ઘટનાએ ભારતીય લોકશાહીમાં સ્પીકરના પદની સ્વાયત્તતા અને મહત્વ પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે. આ નિર્ણય બાદ સંસદના બાકીના સત્રમાં પણ સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે સંઘર્ષ ચાલુ રહેવાની શક્યતા છે. ઓમ બિરલાએ તમામ સાંસદોનો આભાર માન્યો અને ન્યાય રીતે ગૃહ ચલાવવાની ખાતરી આપી હતી. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, આજના 13 માર્ચ 2026ના ગુજરાતી કાર્યક્રમમાં હું વત્સલ પટેલ સુષેણભાઈ દેસાઈ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આશા છે આપ સૌ મજામાં હશો. ચાલો હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્તે શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. IPLનો તારીખ 28 માર્ચથી પ્રારંભ થશે અને પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. IPLની ગવર્નિંગ કાઉન્સિલે હાલ માત્ર પ્રથમ 20 મુકાબલાનો કાર્યક્રમ જ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદમાં હાલ એક જ મેચ ફાળવવામાં આવી છે, જે 4 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેનો મુકાબલો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ આયોજિત થવાનો છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગત વર્ષે બેંગ્લોર ટાઇટલ જીત્યું તેની ઉજવણીમાં ભીડ બેકાબૂ બની હતી અને 11 વ્યક્તિઓએ જાન ગુમાવી હતી. આ પછી સ્ટેડિયમમાં મુકાબલાના આયોજનો પર પ્રતિબંધ મુકાયો હતો. આઈપીએલના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમનો શરતી સમાવેશ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે બનાવેલી વિશેષ કમિટી 13 માર્ચે સ્ટેડિયમનું નિરીક્ષણ કરશે અને તેના રિપોર્ટના આધારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અંગે અંતિમ નિર્ણય લેવાશે. ગુજરાત ટાઇટન્સને સિઝનની શરૂઆતની 4 મેચ જે આ કાર્યક્રમમાં જાહેર થઈ છે તેમાંથી 3 મેચ હરીફ ટીમના મેદાન પર રમવી પડશે. અલબત્ત આ વખતે ટીમોને કેવી રીતે ગ્રુપમાં વેચવામાં આવી છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આઈપીએલ 2008માં શરૂ થઈ તે પછી અત્યાર સુધી જ્યારે જ્યારે દેશમાં લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે 2 ભાગમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે પણ ભારતમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે આ રીતે 2 તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કો 20 મેચોનો અને બીજો તબક્કો હવે પછી જાહેર થશે. અગાઉ આવું 2009, 2014 અને 2019, 2024માં બની ચૂક્યું છે. આઈસીસી T20માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ T20 બેટિંગ રેન્કિંગમાં આગવું પ્રભુત્વ જમાવ્યું છે. અભિષેક શર્માએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ઈશાન કિશન 2 સ્થાનના સુધારા સાથે બીજા ક્રમે આવી પહોંચ્યો છે. T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલ સેમસને બેટિંગ રેન્કિંગમાં 18 સ્થાનની છલાંગ લગાવી હતી અને હવે 22મો ક્રમ મેળવી લીધો છે. જો કે ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ બોલિંગમાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે. અભિષેકે T20 વર્લ્ડ કપમાં 2.5 સદી ફટકારી હતી. તેનું ફોર્મ સરેરાશ રહેવા છતાં તેણે 875 પોઈન્ટ સાથે ટોચનો ક્રમ જાળવ્યો છે, જ્યારે કિશન તેના કરતાં માત્ર 4 જ પોઈન્ટ પાછળ છે. તો આ હતા ભારતના ક્રિકેટ અંગેના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ગુજરાતી મુસ્લિમ બિરાદરો હાલમાં રમઝાન મહિનો પાળી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ ઈદની ઉજવણી કરશે. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ઢબે ઈદ કેવી રીતે ઉજવાય છે તે અંગે બ્રિસ્બેનથી અલીભાઈ કાદરીએ આપણી સાથે વાત કરી રહ્યા છે. અલીભાઈ ઇસ્લામિક કોલેજ ઓફ બ્રિસ્બેનના સીઈઓ છે. તેમની મુલાકાત લઈ રહ્યા છે સુષેણભાઈ દેસાઈ.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતી બોલતા આપણા મુસ્લિમ બિરાદરો રમઝાનમાં રોજા પાળે છે. તો આ અંગે રમઝાનનો મહિનો ઓસ્ટ્રેલિયામાં તેઓ કેવી રીતે ઉજવી રહ્યા છે તે અંગે આપણી સાથે વાત કરવા જોડાયા છે ઇસ્લામિક કોલેજ ઓફ બ્રિસ્બેનના સીઈઓ અલીભાઈ કાદરી. તો અલીભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
બહુ બહુ આભાર તમારું મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે.
અલીભાઈ, તમે લાંબા સમયથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છો, પરંતુ ગુજરાતમાં વિતાવેલા તમારા બાળપણને યાદ કરીએ તો રમઝાનના એવા કયા સ્મરણો છે જે તમને આજે પણ તમારા મનમાં જીવંત હોય?
જો આજુ પણ આપણે તમે એટલા વર્ષ થઈ ગયા છે અહીંયા, એટલી મોટી કમ્યુનિટી છે અહીંયા, પણ ઇન્ડિયા જેવું કે ગુજરાત જેવું રમઝાન હમણાં એવી ફિલિંગ અહીંયા નથી આવી હજુ સુધી. ત્યાં ઓફકોર્સ કમ્યુનિટી બહુ મોટી હતી અને આપણું જે રમઝાનનું ખાવાનું રોજો ખોલીને પછી મસ્જિદ જવાનું એ બધું એ ફિલિંગ જે છે અહીંયા આવું બહુ મુશ્કેલ છે. તો ધેટ ઇઝ વન થિંગ આઈ રિમિસ.
તમે જેમ કીધું કે ગુજરાતમાં રમઝાનની એક અલગ જ મજા હતી, તો ગુજરાતી મુસ્લિમ હોવાની પણ એક અલગ ઓળખ છે. ઓસ્ટ્રેલિયામાં રોજા અને ઇબાદત દરમિયાન આ ગુજરાતી સંસ્કૃતિની કઈ છાપ અહીંયા તમને જોવા મળે છે?
જો બહુ બધી, એક ફોર એક્ઝામ્પલ, હજુ સુધી પેલા વર્ષ થઈ ગયા પણ મારી ચા તો વાઘ બકરી જોઈ છે સાંજે રોજો ખોલીને. એટલે વાઘ બકરી વગર રોજો ના ખુલે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અમારા માટે, ગુજરાતી મુસ્લિમ સ્પેશિયલી માટે. કેમ કે આખો દિવસ તમને ચા ના મળે ખબર છે શું થાય આપણને, અને સાંજે રોજો ખોલવા માટે મારે ચા ગુજરાતની જોઈએ, એટલે વાઘ બકરી જોઈએ સ્પેશિયલી.
બરાબર. મારી પર્સનલ જો વાત કરું તો અમારા સુરતમાં રાંદેરમાં ઇફતાર વખતે અમે જતા કુલ્ફી અને ખાવસા ખાવા, તો ઇફતારની વાત આવે એટલે ગુજરાતીઓના દસ્તરખાન પર એવી કઈ વાનગી છે જે અન્ય મુસ્લિમ સમુદાય કે આપણે મિડલ ઇસ્ટર્ન કે પાકિસ્તાની સમુદાયની વાત કરીએ તો તેમનાથી અલગ હોય?
માલપુઆ હોય છે આપણે ત્યાં, જે અમે લોકો બનાવીએ છીએ રમઝાનમાં ખાસ કરીને, એ બહુ સ્પેશિયલ વસ્તુ છે. પછી ઓબ્વિયસલી એવી ઘણી બધી વસ્તુ છે જે અહીંયા નથી મળતી, આમાં મળવા લાગી છે પણ ત્યાં જ એવું સ્વાદ આવવાનું મુશ્કેલ છે. પણ અમારા ત્યાં અમારા ઘરમાં અમારા ફેમિલીમાં ગુજરાતમાં ટ્રેડિશન હતું કે અમે માલપુઆ ખાઈએ ઇફતારમાં, એ હજુ પણ અમે લોકો અહીંયા બનાવીને ખાઈએ.
અલીભાઈ, તમે ઇસ્લામિક કોલેજ ઓફ બ્રિસ્બેનના વડા છો. ઓસ્ટ્રેલિયામાં એક સીઈઓ તરીકે તમારી બહુ વ્યસ્ત જવાબદારીઓ છે, તો રમઝાનના આધ્યાત્મિક શિસ્તા અને વચ્ચે સંતુલન જાળવવું કેટલું પડકારજનક?
પહેલા 7-8 દિવસ બહુ ભારી પડે છે, પછી એક વખત આદત પડી જાય તો યુઝ ટુ થઈ જાય છે બોડી. એટલે પહેલા 7-8 દિવસ થોડું શેડ્યુલ હાર્ડ પડે છે, સ્પેશિયલી બ્રેકફાસ્ટ વગર જો બહાર જવું પડે અને બપોર સુધી થોડી એનર્જી ડાઉન થાય છે. પણ 7-8 દિવસ થઈ જાય એટલે બોડી યુઝ ટુ થઈ જાય અને આપણું સાયકલ એડજસ્ટ થઈ જાય છે. મેઇનલી હું શું કરું છું સ્પેશિયલી ગરમીમાં, કે પાણી જે છે રોજો જયારે ઇફતાર થાય એના પછી જેટલું પાણી પી શકું એટલું પી લઉં છું, તો બોડી ડિહાઈડ્રેટ ના થાય. બસ એ બહુ મોટું વસ્તુ છે, કેમ કે ડિહાઈડ્રેશન હોય છે એ દિવસે રોજો લાગે.
બરાબર. અને અને પરથી જ મારો એક બીજો સવાલ એ આવે છે કે હવે જે આપણો ઓસ્ટ્રેલિયાનું સમર છે એ અને રમઝાન આ બંને ધીમે ધીમે એક સાથે થવા માંડ્યા છે, આવનારા વર્ષોમાં તો હજુ વધારે પીક સમરમાં જ રમઝાન આવશે, તો એ માટે તમે કઈ રીતે તૈયારી કરો છો કે ઓસ્ટ્રેલિયાનો બહુ આકરો તડકો આકરો તાપ તેમાં રમઝાન ની બધી વસ્તુ આપણે પાલન કરવી રોજાની?
હા, જો એક તો મારો પ્લાન છે કે હોલિડેમાં આવશે તો કેનેડા જતો રહીશ મારી બેન પાસે થોડા ટાઈમ માટે, પણ જયારે અહીંયા હોઈશ ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જેવું મેં તમે પહેલા કીધું કે જો જયારે ટાઈમ મળે રાત્રે ઇફતાર પછી જો પ્રોપર ખાવાનું અને પ્રોપર પાણી પી લઈએ એટલે દિવસમાં એટલું ફીલ નથી થતું યુઝ્યુઅલી એમ. અને આમે અહીંયા સમરમાં આવે તો અમદાવાદ જેવું કે ગુજરાત જેવી સમર અહીંયા નથી હોતી, કેમ કે ત્યાં આપણા ત્યાં બહુ ગરમી હોય છે કમ્પેર ટુ હિયર. અહીંયા પણ હોય છે પણ અહીંયા કમ્પેરેટિવલી ઇઝી લાગે છે ઇન્ડિયાના સમર કમ્પેર ટુ. પણ બીજું બીજું એક ફાયદો એ થશે કે સ્કૂલ હોલિડેમાં આવશે રમઝાન હવે, તો લોકોને આમ હોલિડે હોય તો કામ ના કરવું પડે એટલે આસાન થોડું ઇઝી થઈ જાય.
બરાબર. અલીભાઈ, ઈદ હવે નજીક આવી રહી છે, તો ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી પરિવારો તેમને તમે શું સંદેશ આપશો જેઓ કદાચ સુરત અમદાવાદ વડોદરાની ગલીઓની રમઝાનની રોનકને મિસ કરી રહ્યા છે?
જો આપણે અહીંયા ઇન્ડિયા જેવી તો રીક્રિએટ ના કરી શકીએ હમણાં, પણ એક આપણે આપણે અહીંયા સ્કૂલમાં ઈદ ફેસ્ટિવલ કરીએ છીએ, બધા માટે ઓપન હોય છે, જેવું કે ઇન્ડિયામાં ઈદમાં બધા લોકો મુસ્લિમ કે નોન મુસ્લિમ બધા જોડે મળીને ઈદ સેલિબ્રેટ કરે છે, આપણા પડોશી અને ફ્રેન્ડ્સને બોલાવે, એવું આપણે અહીંયા પણ કરી શકીએ. અહીંયા ઈદ ફેસ્ટિવલ આપણે રાખીએ છીએ જેમાં બધા લોકો આવે છે ડિફરન્ટ કમ્યુનિટીના અને પાર્ટિસિપેટ કરે છે આખા દિવસ. તો એક 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 એ નાની આપણી એટેમ્પ્ટ છે કે આપણે બધા લોકોને જોડે લઈએ અને એક ઈદનું માહોલ ક્રિએટ કરી શકીએ અહીંયા.
બરાબર. અને છેલ્લે, જો તમારે ઓસ્ટ્રેલિયન ગુજરાતી રમઝાનને 3 શબ્દોમાં વર્ણવવી હોય તો એ 3 શબ્દ કયા હોય અને કેમ?
ઓસ્ટ્રેલિયન ઈદને મારે 3 શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો પહેલું શબ્દ હશે કે નોસ્ટાલ્જિક, કેમ કે ઓબ્વિયસલી જ્યારે રમઝાન હોય કે કોઈ પણ તહેવાર હોય તો આપણને આપણું જે જન્મ સ્થળ હોય એ વધારે યાદ આવે, તો આઈ થિંક નોસ્ટાલ્જિક ઇઝ વન વર્ડ. બીજું વર્ડ આઈ ગેસ ઇઝ ફેમિલી, કેમ કે અહીંયા ફેમિલી તો છે જ પણ આપણી એક્સટેન્ડેડ ફેમિલી હજુ પણ ગુજરાતમાં જ છે, એટલે ફેમિલીને આ ટાઈમે વધારે મિસ કરીએ, જેમ કે અમારા કાકા કાકી કઝિન્સ બધા જે લોકો છે અધરવાઇઝ ત્યાં હોઈએ આપણે તો એમના જોડે વધારે સેલિબ્રેટ થાય. અને થર્ડ વર્ડ છે એ છે આપણે ડિફિકલ્ટ. ડિફિકલ્ટ કેમ કે અહીંયા અગેન બે પેલા ફેમિલી ના હોય અને બીજું કે અહીંયા લોકો બધા સેલિબ્રેટ ના કરે, ત્યાં બહુ લોકો સેલિબ્રેટ કરે છે આપણી ફેસ્ટિવલ્સ, બધાને ખબર હોય તો અહીંયા લોકોને એક્સપ્લેન કરું કે તમે કેમ રોજો રાખો છો, કેમ ઈદ હોય છે, કેમ રમઝાન હોય છે, એ કમ્પેરેટિવલી થોડું અઘરું છે ઇન્ડિયા કરતા.
બરાબર. અલીભાઈ, તો SBS ગુજરાતીને સમય આપવા બદલ ખૂબ 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 આભાર.
થેન્ક યુ ફોર હેવિંગ મી, અને ઇટ વોઝ ઓલવેઝ નાઇસ ટોકિંગ ટુ યુ. અને બધા ગુજરાતી ભાઈઓ જે સાંભળે છે બધાને રમઝાન મુબારક, ઈદ મુબારક અને હોલી, હેપી હોલી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
મિત્રો, હવે મુલાકાત લઈએ સાનવી ગોવિંદા રાજુની, જેને NSW સરકાર દ્વારા દર વર્ષે વુમન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે તેમાં ધ વન્સ ટુ વોચ કેટેગરી માટે 11 વર્ષની વયે પસંદગી કરવામાં આવી છે. શાનવી જ્યારે 7 વર્ષના હતા ત્યારથી સામાજિક સેવામાં પ્રવૃત્ત છે. તો આવો તેમની સાથે મુલાકાત કરીએ. મુલાકાત લઈ રહ્યા છે મીરાનીબેન મહેતા.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, આજે તમને એવી બાળ પ્રતિભાને મળવાની છું કે જેણે નાની ઉંમરે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. NSW સરકાર દ્વારા વુમન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થતો હોય છે. તેમાં ધ વન્સ ટુ વોચ કેટેગરીમાં શાનવી ગોવિંદા રાજુ ફાઇનલિસ્ટ હતા. 11 વર્ષની નાની ઉંમરે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા શાનવી સાથે આજે આપણે વાર્તાલાપ કરીશું. શાનવી, આપનું સ્વાગત છે SBS ગુજરાતી પર.
હેલો,
કેમ છો?
હું મજામાં, તમે કેમ છો મીરાની આંટી?
બસ મજામાં. હા શાનવી, સૌપ્રથમ તો આપને આટલી નાની ઉંમરે આટલી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
થેન્ક યુ.
તમને જે કેટેગરીમાં આજે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે તેના વિશે થોડી વાત કરશો, થોડી માહિતી આપશો?
હા, NSW ગવર્નમેન્ટ વુમેન માટે કઈક NSW વુમેન ઓફ ધ યર માટે અવોર્ડ આપે છે. એમાંથી થોડાક વર્ષોથી હવે એમને કિડ્સની પણ કેટેગરી કરી છે. એ કિડ્સની કેટેગરીમાં તમારા ટીચર કે પેરેન્ટ તમારા માટે નોમિનેટ કરી શકે અને એમાંથી 10 છોકરીઓ સિલેક્ટ થાય અને એમાંથી હું એક હતી.
આપને જે આ સન્માન પ્રાપ્ત થયું છે તેના માટે કેટલા બાળકો નોમિનેટ થયા હતા, તમને એની માહિતી છે?
હા, એક લાઈક જે કેટલા બધા લોકોએ નોમિનેટ કર્યું છે એ તો નથી ખબર, પણ જે સિલેક્ટ થયા હતા એ તો 10 જ હતા અને એમાંથી હું એક હતી.
તમને જે કાર્ય બદલ જે સન્માન મળ્યું છે તે વોલન્ટિયર વર્ક વિશે થોડી માહિતી આપશો?
હા, હું જ્યારે નાની ઉંમરથી હું મારી મમ્મીને બધું કામ કરતા જોતી હતી અને એમાંથી મારી મમ્મીએ લાઈક બધું હોસ્ટિંગ વોલન્ટિયર વર્ક કરતી હતી એવું બધું. એકવાર મારા આખા ફેમિલીએ બિગેસ્ટ મોર્નિંગથી હોસ્ટ કર્યું હતું, એમાંથી મને પણ પ્રેરણા મળી કે હું પણ એક કંઈક વોલન્ટિયર વર્ક હોસ્ટ કરું અને મારા સ્કૂલમાં બધું એવું કરું અને લાઈક બધામાં હેલ્પ કરું એવું બધું.
તો એ વોલન્ટિયર વર્ક શેનું હતું?
એ હું કેન્સર કાઉન્સિલનું બિગેસ્ટ મોર્નિંગ ટી માટે શાઇન ફોર કિડ્સ બુક ડ્રાઈવનું પ્રોજેક્ટ અને લાઈક બધું લાઈક બધા નાના નાના આર્ટ્સ પ્રોજેક્ટમાં ને એવું બધું.
અને કેટલા વર્ષથી તમે આ કરો છો?
હું જ્યારે 7 વર્ષની હતી ને ત્યારથી આ બધું મેં શરૂ કર્યું.
ખૂબ સરસ કહેવાય. અને તમે કેટલું સરસ ગુજરાતી બોલો છો. અને ભવિષ્યમાં કમ્યુનિટી માટે તમે કંઈ કરવા માંગશો?
હા, હું કમ્યુનિટી માટે બધું ગુજરાતી માટે બધા ડિફરન્ટ પ્લેસીસ ખોલવા માંગુ છું. મારી મમ્મીની ગાલા સંસ્થા આગળ વધારવા માંગુ છું. એમાંથી જે બધા બહુ જ બધા કોમ્પિટિશન્સ કરવા માંગીશ અને બધાને ગુજરાતી બોલવા માટે આગળ વધારીશ.
અને મને એક સવાલ એ થાય કે તમે આટલું સરસ વોલન્ટિયર વર્ક કરો છો, સામાજિક સેવાનું કાર્ય કરો છો, તો સાથે તમારું ભણવાનું અને કામ કરવાનું કેવી રીતે બેલેન્સ કરતા હોવ છો?
હું તો સવારે તો સ્કૂલ જાઉં છું અને સ્કૂલના આવ્યા પછી હું મારું બધું ભણવાનું કરું છું અને એના પછી મારી મમ્મી સાથે બેસીને બધું વોલન્ટિયર વર્ક અને બધું વર્ક અને લાઈક ગુજરાતી બોલું છું અને એવું બધું કરું છું. અને પછી જો કોઈ દિવસ હોય લાઈક આર્મી ડે, પીસ ડે, આર યુ ઓકે ડે, મમ્મી મને બોલે કે આજે આ ડે છે અને એનું હું આર્ટ કરીને મમ્મીને આપું અને એ બધું પોસ્ટ કરે અને બતાવે એમ મમ્મીના આર્ટિકલની સાથે.
આર્ટ સિવાય તમે કઈ બીજી એક્ટિવિટીમાં માહેર છો? બીજું શું કરતા હોવ છો? સ્પીચ સરસ તમારી, મને લાગે છે તમે ખૂબ જ સરસ બોલતા હશો.
હા, હું ગાઉં છું અને આર્ટ્સમાં લાઈક હું લાઈક પેઇન્ટિંગ પણ કરું છું, સ્કેચિંગ પણ કરું છું અને બધા લાઈક ડેઝ માટે આર્ટ પણ બનાવું છું જેમાં મેસેજ પણ થોડુંક થોડાક મેં મૂક્યા હોય એવું બધું.
શાનવી, જે બાળકોને સામાજિક સેવા કરવી હોય તેઓએ શું કરવું જોઈએ, આપ શું કહેશો?
એ બધા બાળકોને ખાલી એમને જે એવું લાગે ને કે એવું જે એમને સાચું લાગે એ કરવાનું, મમ્મી પપ્પાને પૂછવાનું અને પછી કન્ટિન્યુ કરવાનું કે એમને શું ગમે છે, પણ એની સાથે પણ ગુજરાતીમાં બોલવાનું, એની માતૃભાષા જાળવવાની અને એમને જે ગમતું હોય એમાં ગુજરાતીમાં આગળ વધારવાનું.
ખૂબ સરસ કહેવાય. અને શાનવી, તમે ભવિષ્યમાં શું બનવા માંગશો? તમે કઈ નક્કી કર્યું છે તમારા કરિયર વિશે?
હજી તો નથી કર્યું, પણ મને હું જ્યારે મોટી થઉં ત્યારે મને મારી ગુજરાતી ભાષાને તો આગળ કરવી છે.
તે બદલ આપ શું કરશો? આપે કહ્યું કે ગાલા સંસ્થા સાથે આપ જોડાશો અને કાર્ય કરશો, એ બધું કામ કરશો તમે?
હા, હું મારી મમ્મીની બનાવેલી ગાલા સંસ્થા રન કરવા માંગીશ અને એમાં હેલ્પ જે પણ થાય, લાઈક કોમ્પિટિશન્સ, ગીત ગાવાના કોમ્પિટિશન, આર્ટ કોમ્પિટિશન, જે પણ હું કરી શકું ગુજરાતી માટે હું બધું કરીશ.
હા, અને એક બીજો સવાલ મારે એ પૂછવો છે કે તમે જે વોલન્ટિયરી વર્ક કરો છો તેમાં તમારા કોઈ મિત્ર તમારી સાથે જોડાયેલા છે, તમારા ફ્રેન્ડ્સ સાથે તમે કાર્ય કરો છો, કે તમે ઇન્ડિવિડ્યુઅલ જ કરતા હોવ છો?
ના, હું ખાલી ઇન્ડિવિડ્યુઅલ જ કરતી હોઉં છું.
ખૂબ સરસ કહેવાય. અને જે તમારી ઉંમરના બાળકો છે તેમને શું સંદેશો આપવા માંગો છો તમે છેલ્લે?
હું એમને એ બોલવા માંગુ છું કે ગિવિંગ બેક ટુ ધ કમ્યુનિટી ઇઝ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી.
ખૂબ સરસ કહેવાય. શાનવી, તમે ભવિષ્યમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને સામાજિક સેવા કરતા રહો અને ખૂબ જ તમે ઉપલબ્ધિ પ્રાપ્ત કરો તે બદલ આપને SBS ગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, બાળકોને તમે જેવું કહો તેના કરતાં તે જેવું જોવે તેને વધારે અનુસરતા હોય છે. શાનવી, કે જેને નાની ઉંમરે સામાજિક સેવા બદલ સન્માન પ્રાપ્ત થયું છે, તેમાં તેના માતા પિતાનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. આવો વધુમાં આપણે શાનવીની માતા વૈભવીબેન જોશી સાથે વાર્તાલાપ કરીએ. વૈભવીબેન જોશી, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં અને સૌ પ્રથમ આપને ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબ ખૂબ આભાર મીરાણી, અને શાનવીને આ રીતે આટલા સરસ અને સશક્ત SBS ગુજરાતીના માધ્યમથી એની વાત પહોંચાડવા માટે પણ અમે ખૂબ આભારી છીએ.
સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે આપની દીકરીને આટલી નાની ઉંમરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, તેના કાર્યની થોડી ઝાંખી આપશો?
હા, એટલે તમે જે શરૂઆત કરીને એ એકદમ યોગ્ય જ હતી કે બાળકો ઘણીવાર તમને સાંભળતા ઓછા હોય અને અનુસરતા વધારે હોય. એટલે હું પોતે લગભગ છેલ્લા 15-1 વર્ષથી પણ વધારે આ જ રીતે આમ સામાજિક કાર્યોમાં અને કમ્યુનિટી સર્વિસમાં ને એ રીતે હું જોડાયેલી છું. અને સ્વાભાવિક જ એ જ્યારથી સમજની થઈ, લગભગ 6-7 વર્ષની કહી શકાય, જ્યારથી પણ એને થોડી થોડી સમજ પડતી હતી ત્યારથી એ મારી સાથે, હું જ્યાં જ્યાં શક્ય બને ત્યાં ત્યાં એને મારી સાથે રાખતી ને એ આ રીતે બધું જોતી. એટલે લગભગ જો એની સૌથી પહેલી એ લગભગ 6-1 વર્ષની હતી ત્યારથી એણે બુક ડ્રાઈવ પ્રોજેક્ટની શરૂઆત કરેલી, જે આપણે શાઇન ફોર કિડ્સ નામની સંસ્થા અહીંયા સિડનીમાં કાર્યરત છે, જે જેમના માતા પિતા જેલમાં હોય એટલે કરેક્શનલ સેન્ટર એને અહીંયા એ લોકો શબ્દ પ્રયોગ કરે છે. તો એમના બાળકો માટે જે બુક્સ લાગે કે જે સ્ટેશનરી આઇટમ્સ ને બધું લાગે, તો એ ડોનેશન માટે એ રીતે એની શરૂઆત થઈ હતી. અને પછી હું હંમેશા કેન્સર કાઉન્સિલ માટે બિગેસ્ટ મોર્નિંગ ટી ઓર્ગેનાઇઝ કરતી હોઉં છું, તો એ હંમેશા જોતી ને એને ફાવે એવું અમને સપોર્ટ પણ કરતી. પણ એમાંથી ધીરે ધીરે એને પ્રેરણા મળી કે આ વસ્તુ મારે મારા સ્કૂલમાં પણ કરવી છે. એટલે એને એની રીતે જાતે સ્ટોલ ને બધું ઊભું કરી અને એને એની સ્કૂલના આફ્ટર કેરમાં આ રીતે એને બિગેસ્ટ મોર્નિંગ ટી હોસ્ટ કરી અને એને ફંડ રેઝ કર્યું હતું, જે સીધે સીધું કેન્સર કાઉન્સિલને જતું હોય છે. અને એ સિવાય દરેકની એક પોતાની અભિવ્યક્તિ હોય, તો જેમ હું લેખક છું, વક્તા છું, તો હું શબ્દો રૂપે અભિવ્યક્ત થતી હોઉં, પણ એનું સૌથી જમા પાસું કહીએ અથવા સશક્ત માધ્યમ એના માટે આર્ટ છે. તો એના સ્કેચ દ્વારા કે એના ઘણા બધા કોઈ પણ અલગ અલગ આપણા નેશનલ ઇન્ટરનેશનલ ડે હોય તો એમાં એ એના આર્ટ દ્વારા બહુ પાવરફુલ મેસેજ સમાજમાં આપતી રહેતી હોય છે. અને એટલું જ નહીં, એના આખા સ્કૂલમાંથી એનું આર્ટ પસંદગી પામ્યું અને એ હવે આપણા વેસ્ટમીડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એ ડિસ્પ્લે પણ આ વર્ષે કરવામાં આવશે. એટલે આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓથી એ આ બધી વસ્તુ શક્ય એટલું કરતી રહેતી હોય છે.
ખૂબ સરસ કહેવાય. અને સ્વાભાવિક છે, માતા પિતા તરીકે તમને ખૂબ જ ગર્વ થતો હશે. પરંતુ એક સવાલ મને એ થાય કે બાળક આ ઉંમરમાં હજુ ભણવાની ઉંમર હોય, નવું નવું શીખતું હોય, સાથે સાથે સામાજિક સેવા પણ આટલી બધી કરે છે, બંનેનું બેલેન્સ કેવી રીતે કરતા હોય કરતી હોય છે શાનવી?
એટલે આ પણ એ જ વસ્તુ છે કે જેમ છોકરું તમને જોતું હોય કે જેમ હું પણ નોકરી કરતી હોઉં, ઘર સંભાળતી હોઉં, એને સંભાળતી હોઉં અને પ્લસ સાથે સાથે આ બધા કાર્યો પણ કરતી હોઉં, તો કદાચ એણે જેમ મેં આ માહોલ મારા મમ્મી પાસેથી મેળવ્યો હોય એવી જ રીતે કદાચ છાનવીને પણ એ વસ્તુ ખબર છે કે એક ટાઈમે ફક્ત એક જ વસ્તુ કરવી એણે કદાચ જોયું જ નથી. એટલે આ રીતે મલ્ટીટાસ્કિંગ કદાચ એ જ રીતે એ જ વાતાવરણમાં એ મોટી થઈ છે. અને તમને જાણીને આનંદ થશે કે એના સ્કૂલમાં, એટલે દરેક સ્કૂલમાં અમુક લેવલના અવોર્ડ્સ હોય જ છે, જેમ કે તમને પણ ખબર હશે કે અહીંયા દરેક સ્કૂલોમાં બ્રોન્ઝ છે કે સિલ્વર છે કે ગોલ્ડ છે કે ડાયમંડ છે, એવા બધા અવોર્ડ વર્ષના અંતે બાળકોને અપાતા હોય છે. તો એની સ્કૂલમાં પણ હંમેશા એના છેલ્લા થોડા વર્ષોથી જે સૌથી હાઈએસ્ટ ડાયમંડનો જે અવોર્ડ હોય છે એ પણ એ હંમેશા લઈને આવે જ છે. એટલે આ બધી વસ્તુમાં અમે એનું ભણવાનું કે એ બધું ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી થવા દેતા, પણ જેટલો પણ ફ્રી સમય હોય તો એ બધો ઘણીવાર આપણે છોકરાઓને ગેજેટ્સ આપી દેતા હોઈએ કે છોકરાઓ બહાર એમ જ ઘણી વાર યુઝલેસ કંઈક પ્રવૃત્તિઓ કરતા હોય, તો એને બદલે મા બાપ તરીકે આપણને એમ થાય કે આપણું છોકરું કોઈ વ્યવસ્થિત પ્રોડક્ટિવ કાર્યમાં એનો એનો સમય આપે. તો જેટલો પણ સમય અમને મળતો હોય ભણતર સિવાયનો તો એમાં અમે એને આ બધી પ્રવૃત્તિઓ માટે અમે એને સતત જોડાયેલા રાખતા હોઈએ છીએ. એટલે એ બંને બાજુ બેલેન્સ કરતી હોય છે.
ખૂબ સરસ કહેવાય. અને શાનવીના ભવિષ્યમાં ઉચ્ચ કાર્ય કરતી રહે તે બદલ આપની શું કોશિશ રહેશે?
એટલે મારો પ્રયત્ન એટલો જ છે કે, અને મેં કહ્યું એમ કે હું બહાર પણ જયારે પેરેન્ટિંગના લેક્ચર્સ આપતી હોઉં છું ત્યારે હું આ વાત પર હંમેશા ભાર મૂકું છું કે છોકરાઓને એમની રીતે ખીલવા દો, તમારા સપનાઓ કે તમારી અપેક્ષાઓનો ભાર એમના પર ન નાખો. અમે પણ આ જ વસ્તુ ફોલો કરીએ છીએ કે હા, એને સમય સમય પર યોગ્ય માર્ગદર્શન આપવું એ માતા પિતા તરીકે આપણી ફરજ છે. એટલે એની રીતે અમે એને યોગ્ય રસ્તો અમે એને બતાવીએ, પણ એના પર ચાલવું તો એને જ પડશે એ સમજ અમે નાનપણથી એનામાં કેળવી છે. એટલે ભવિષ્યમાં પણ એ એક લેવલનું ભણતર જરૂરી છે, પણ એ પછી પણ એ આ બધા સામાજિક કાર્યો પણ કરતી રહે. કારણ કે તમે એમના મોઢે પણ સાંભળ્યું જ હશે કે ભાઈ ગિવિંગ બેક ટુ ધ કમ્યુનિટી ઇઝ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી. તો આ વસ્તુ અમે એને બહુ નાનપણ શીખવાડી છે. એટલે અમે આશા અને અમારો પ્રયત્ન એ જ રહેશે કે એ ભણતરની સાથે સાથે પણ આ બધું જ સાથે લઈને ચાલે અને એની ઉંમરના બાળકોને પણ આ રીતે કરવાની પ્રેરણા પૂરી પાડે કે બધી જ વસ્તુ યોગ્ય ટાઈમ મેનેજમેન્ટથી બેલેન્સ કરી શકાય છે.
જી, ખૂબ સરસ કહેવાય. શાનવી ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરે, સમાજ સેવા કરે અને ખૂબ જ ભણવામાં પણ ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા અને તેની સિદ્ધિ બદલ SBS ગુજરાતી તરફથી સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબ ખૂબ આભાર મીરાણી, ખૂબ ખૂબ આભાર.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.